पवन पवन पवन
વાલા શ્રોતા મિત્રો, વહેલી પરોઢના આ સુંદર સમયે સ્તવન કાર્યક્રમ થકી આપને મળતા આનંદ થાય છે. ઈશ્વરના વચનો અને ઈશ્વર સ્તુતિના સુંદર ગીતો સાથે નવા દિવસની શરૂઆત એ ખરેખર એક લાવો છે. પવિત્ર બાઇબલનું આ અદ્ભુત શિક્ષણ આપને દિવસ દરમિયાન જરૂરી તાજગી, માર્ગદર્શન અને દોરવણી આપનાર બની રહેશે. અમારો આ પ્રયાસ આપને જીવંત ઈશ્વર સુધી પહોંચવા એક સેતુ સમાન છે. તેથી આપ સર્વને અમારો કાર્યક્રમ સાંભળવા હાર્દિક આમંત્રણ છે.
પ્રિય મિત્ર, હું માનું છું કે ગત સ્તવન કાર્યક્રમમાં મેં તમને વિનંતી કરી હતી એ પ્રમાણે તમે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના પ્રથમ પુસ્તકના 15મા અને 16મા અધ્યાયને વાંચી રાખ્યા છે. જો તમે એ વાંચ્યું હશે તો જોયું જ હશે મિત્ર કે શમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયમાં અગાગ રાજા અને અમાલેકીઓની બાબતમાં શાઉલ ઉડીને આંખે વળગે એ રીતે ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે અને ઈશ્વરને અનઆજ્ઞાંકિત બને છે.
રાજા તરીકે ઈશ્વર શાઉલનો નકાર કરે છે અને ઈશ્વરના નિર્ણયના ફેરફાર થાય એવી તો કોઈ જ આશા નથી. શાઉલના જીવનમાં આપણે જેમ જેમ વધારે ઉતરતા જઈએ છીએ મિત્ર, તેમ તેમ આપણને સમજાય છે કે શાઉલ શેતાનનો માણસ હતો. હવે તમે મિત્ર મારી સાથે સાથે સમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, શમુએલે શાઉલને કહ્યું કે યહોવાહે પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા સારું તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો, માટે હવે યહોવાના વચનની વાણી સાંભળ. સૈન્યનો યહોવા એમ કહે છે કે અમાલેકે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે, તો હવે તું જઈને અમાલેકને માર ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધામણા બળદ તથા ઘેટા ઊંટ તથા ગધેડા એ સર્વને મારી નાખ. શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી તો 200,000 પાયદળ ને યહુદાના 10,000 માણસો થયા. હવે જો મિત્ર, તમે અમાલેકી લોકોના ઇતિહાસથી અપરિચિત હશો તો તમને આ સૂચનાઓ અંતિમવાદી લાગશે. પુનર્નિયમનું પુસ્તક છે મિત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 25મા અધ્યાયની 17-19 કલમો જુઓ તો ઈશ્વર ઇઝરાયેલી લોકોને કહે છે કે મિસરમાંથી નીકળી આવતા તમે માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું સંભાર, તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો ને તારા પાછળના ભાગને એટલે તારી પાછળ રહેલા જે અબળ તે સર્વને તેણે માર્યા અને પરમેશ્વરથી પણ તેને બીક લાગી નહીં. માટે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે ત્યારે એમ થાય કે તું આકાશ તળેથી અમાલેકનું નામ ભૂંસી નાખ, તું ભૂલીશ નહીં. હવે જો અમાલેકી લોકોને જીવતા રહેવા દેવામાં આવે મિત્ર, તો તેઓ ભવિષ્યમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરે. ઇઝરાયેલી પ્રજા માટે એવા લોકો હતા. હવે આપણે શમુએલના પહેલા પુસ્તકના 15મા અધ્યાયની 4-6 કલમો આગળ જોઈએ. અહીં લખ્યું છે, 4-6 કલમો જુઓ. શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી તો 2,00,000 પાયદળને યહૂદાના 10,000 માણસો થયા અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો. પછી શાઉલે કેનીઓને કહ્યું કે અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો, કેમ કે ઇઝરાયેલ પુત્રો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા, તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા. હવે આ કલમોમાં દર્શાવેલું કૃત્ય દયા ભાવનાના કારણે પ્રેરાયું હતું, જે એ દિવસોમાં અન્ય કોઈ પણ પ્રજાએ કર્યું ના હોત. સાતમી કલમ, પછી શાઉલે હવિલાહથી તે મિસર સામેના શૂર સુધી અમાલેકીઓને માર્યા. આ તબક્કા સુધી શાઉલ ઈશ્વરને અધીન રહ્યો. મિત્ર, આઠમી અને નવમી કલમ, અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો અને સર્વ લોકોનો તેણે તરવારથી ધારથી પૂરો નાશ કર્યો, પણ શાઉલે તથા લોકોએ અગાગને તથા ઘેટાં બળદો તથા પુષ્ટ જાનવરોમાંથી ઉત્તમ ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી સારી બધી વસ્તુઓને બચાવીને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં, પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો. આ શાઉલે અમાલેકીઓના રાજા અગાગને બચાવી રાખ્યો. એને બચાવવાનો શાઉલને કંઈ અધિકાર નહોતો, કોઈ પણ અધિકાર નહોતો. અમાલેકી લોકો પૂરેપૂરા દુષ્ટતાને અર્પાઈ ચૂક્યા હતા અને તેના રાજાનો આ સમય નાશ કરવાની જરૂર હતી. શાઉલને જનાવરોમાંના સારા સારા જાનવરોને બચાવવાનો પણ કોઈ અધિકાર નહોતો. આવું બધું કરવા પાછળનો એનો હેતુ લૂંટફાટ કરવાનો હતો, જેની ઈશ્વરે મનાઈ ફરમાવી હતી. દસમી અને અગિયારમી કલમોમાં લખ્યું છે, ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આવ્યું કે મેં શાઉલને રાજા ઠરાવ્યો છે, તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ પાડી નથી. અને શમુએલને ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. શાઉલ કહે છે કે તે ઈશ્વરને આધીન રહ્યો છે, પરંતુ જુઓ શમુએલ શું કરે છે. ચૌદમી અને પંદરમી કલમ, 12-15 કલમો જુઓ. સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢે ઉઠ્યો અને શમુએલને એવી ખબર મળી કે શાઉલ કારમેલમાં આવ્યો છે, અને જુઓ તેણે પોતાને સારું એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલગામાં ઉતરી પડ્યો છે. અને શમુએલ શાઉલ પાસે આવ્યો ત્યારે શાઉલે તેને કહ્યું, યહોવા તને આશીષ દે, મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાડી છે. શમુએલે કહ્યું, ત્યારે મારે કાને ઘેટાની જે બે બે પડે છે ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું, તેનો અર્થ શું છે. અને શાઉલે કહ્યું, અમાલેકીઓ પાસેથી લોકો તેઓને લાવ્યા છે, કેમ કે તારા દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા સારું તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યા છે, અને બાકીનાનો તો અમે પૂરો નાશ કર્યો છે. પોતાની વર્તણૂક ઉપર ઢાંક પીછોડો કરવા માટે તમે જુઓ આ શાઉલ કેવી દ્વિઅર્થી વાતો કરે છે. મિત્ર, કેટલાક જનાવરોનો બચાવ કરવા માટે એ બહુ જ ધાર્મિક દેખાતું કારણ રજૂ કરે છે. પોતાની અન આજ્ઞાધીનતાને ઢાંકવા માટે એ ધાર્મિક હોવાનો કેટલો ઢોંગ કરે છે અને કેવો ઢોંગ કરે છે એ જુઓ. આજે મિત્ર, આપણા વર્તમાન માનવ સમાજમાં પણ આવા ધાર્મિક પાખંડો જોવા નથી મળતા આપણને. જ્યારે શાઉલની અન આજ્ઞાધીનતા જાહેર થઈ ગઈ ત્યારે તમે જુઓ દોષનો ટોપલો એ લોકોના માથે મૂકવાનો પ્રયત્ન કરે છે. શાઉલ રાજા હતો અને આ કૃત્ય માટે એ દોષિત હતો. 20મી અને 21મી કલમ જોઈશું. આગળ 15મા અધ્યાયની 20મી અને 21મી કલમ જુઓ શું લખ્યું છે. અહીંયા શાઉલે શમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે અને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે, પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું નામ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બળદો લોકોએ લૂંટમાં રાખી મૂક્યા. શાઉલ કહે છે કે તે ઈશ્વરની વાણીને આધીન થયો છે. અહીં એના શબ્દો તરફ ધ્યાન આપો. શાઉલ એવું નથી કહેતો કે મારા ઈશ્વર કે આપણા ઈશ્વર, એવા શબ્દો એ નથી ઉચ્ચારતો, પણ એ તો કહે છે તારા ઈશ્વરને હું આધીન રહ્યો છું. શમુએલને એ પ્રમાણે કહે છે. હવે 22મી અને 23મી કલમ જુઓ. ત્યારે શમુએલે કહ્યું કે પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનિયારપણો તથા યજ્ઞોથી તે થાય છે શું. જો યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારું છે, કેમ કે દંગો એ જોશ જોવાના પાપ જેવો છે, ને હઠિલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે, માટે તેણે પણ તને રાજા તરીકે નકાર્યો છે. શાઉલ ઈશ્વરને અનઆજ્ઞાંકિત થયો મિત્ર, અને તેણે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો, તેથી ઈશ્વરે તેનો બહિષ્કાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 14મી કલમમાં કહ્યું છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તો તો જ તમે મારા મિત્રો છો. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રમાણે કહ્યું છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાવ છો? ઈસુ ખ્રિસ્તને અનઆજ્ઞાંકિત થવું તે ભૂત પ્રેત વિદ્યાનો ઉપયોગ કરતા વધારે ખરાબ છે મિત્ર. એ તો ઈશ્વર વિરુદ્ધનો બળવો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 15મી કલમમાં કહ્યું છે કે જો તમે મારા પર પ્રેમ કરતા હોય તો તમે મારી આજ્ઞા પાળશો. હવે મિત્ર, આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 15મા અધ્યાયની આગળ 24મી કલમ જોઈશું. અહીં લખ્યું છે, ત્યારે શાઉલે સમુએલને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. આ માણસ શાઉલની વાત સાંભળો મિત્ર, એ કહે છે કે એને લોકોની બીક લાગી અને એટલે એ લોકોની ઈચ્છાને આધીન થયો. શાઉલ કહે છે કે એ પોતાનું પાપ કબૂલ કરે છે, પણ એનો પસ્તાવો સાચો નથી મિત્ર, એનો પશ્ચાતાપ સાચો નથી. 25થી 29 કલમોમાં તમે જુઓ તો લખ્યું છે, તો કૃપા કરી મારા બાપની ક્ષમા કર, મારા પાપની ક્ષમા કર, ને મારી સાથે પાછો ચાલ કે હું યહોવાનું ભજન કરું. સમુએલે શાઉલને કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું, કેમ કે તે યહોવાનું વચન નકાર્યું છે અને યહોવાએ તને ઇસરાયલ પર રાજા તરીકે નકાર્યો છે. જ્યારે સમુએલે જતા રહેવાની પીઠ ફેરવી ત્યારે તેણે તેના જભ્ભાની કોર પકડી એટલે તે ફાટી ગઈ. સમુએલે તેને કહ્યું કે યહોવાએ આજ ઇસરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે. વળી જે ઇઝરાયેલનું સામર્થ્ય છે તે જુઠ્ઠું બોલશે નહીં કે અનુતાપ કરશે નહીં, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે. ઈશ્વરે શાઉલને રાજા બનાવ્યો હતો, પરંતુ તમે જુઓ મિત્ર, એના પાપને કારણે ઈશ્વર તેની પાસેથી રાજ્ય પાછું ખેંચી લે છે. ઈશ્વર બદલાયા નથી, શાઉલ બદલાઈ ગયો છે. શાઉલે પાપ કર્યું છે અને ઈશ્વરે એ પ્રમાણે તેની સાથે વ્યવહાર કરવો પડ્યો છે. 30મી કલમ જુઓ, શું કહે છે 30મી કલમમાં? ત્યારે તેણે કહ્યું કે મેં પાપ તો કર્યું છે, તો પણ કૃપા કરીને હાલ મારા લોકના વડીલોની આગળ તથા ઇઝરાયેલની આગળ મારું માન રાખ, ને તારા દેવ યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછો આવ. શાઉલનો પશ્ચાતાપ સાચો નથી મિત્ર. તમે જુઓ, શાઉલ પોતાનું પાપ ઢાંકવાનો કેવો પ્રયત્ન કરે છે. એ સમુએલને કહે છે કે આપણે ઈશ્વરનું ભજન કરવાની પ્રક્રિયામાંથી સીધા સાથે મળીને પસાર થઈ જઈએ, જેથી લોકો એવું માને કે ઈશ્વરે મારો નકાર કર્યો નથી. એણે પસ્તાવો કરવાનો ઢોંગ કર્યો મિત્ર. તમે જુઓ, શાઉલ કેટલો બધો પાખંડી માણસ છે. 32 અને 33 કલમો જુઓ તો લખ્યું છે, પછી સમુએલે કહ્યું, અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો. અગાગ તેની પાસે ખુશીથી આવ્યો અને અગાગે કહ્યું, જે નિશ્ચય મરણની વેદનાની બીક વીતી ગઈ છે. સમુએલે કહ્યું, જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રવિહીન કરી છે, તેમ તારી મા પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે. પછી સમુએલે ગિલગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા. અગાગ સમુએલની પાસે સાચવીને આવ્યો, કારણ કે એ જાણતો હતો કે પોતે મુશ્કેલીમાં છે. સમુએલે અગાગની કતલ કરી. ઈશ્વર ન્યાયી ઈશ્વર છે મિત્ર, અને ઈશ્વર દુષ્ટતા અને ભૂંડાઈનો ન્યાય કરશે જ કરશે. ઘણા બધા લોકો એવું માને છે કે પોતાના પાપો, પોતાની અપ્રમાણિકતા, પોતે કરેલી હત્યાઓ, પોતે આચરેલો વ્યભિચાર, એ તો બધું ચાલી જશે. પણ યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈશ્વર તેમનો ન્યાય કરવાના જ છે. કોઈ કહેતા કોઈ વ્યક્તિનું પાપ ઈશ્વર ચલાવી લેતા નથી અને ચલાવી લેશે પણ નહીં. 34 અને 35મી કલમ જુઓ તો લખ્યું છે કે ત્યાર પછી સમુએલ રામામાં ગયો અને શાઉલ પોતાને ઘેર શાઉલના ગિબઆમાં ગયો, અને સમુએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહીં. તો પણ સમુએલ શાઉલને સારું શોક કરતો હતો અને શાઉલને ઇઝરાયેલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો.
ઈશ્વર આરંભથી જ કહેતા આવ્યા છે કે જો શાઉલ તેમને આધીન નહીં થાય તો ઈશ્વર શાઉલને હટાવી દેશે. શાઉલે પાપ કર્યું તેથી ઈશ્વરે રાજગાદી ઉપરથી તેને ઉતારી મૂક્યો. ઈશ્વર પાપને ધિક્કારે છે અને પાપનો ન્યાય કરે જ છે. મિત્ર, શાઉલ રાજા તરીકે લોકોની પસંદગી હતો, લોકોની પસંદગી હતો, પણ એ નિષ્ફળ ગયો. ઈશ્વરનો પ્રેમ તેમને પાપીઓનો ન્યાય કરતા અટકાવી શકે નહીં. મિત્ર, ઈશ્વર પવિત્ર છે, ન્યાયી છે, પ્રામાણિક છે અને પ્રેમાળ પણ છે. વારું મિત્ર, આપણે હવે સમુએલના પહેલા પુસ્તકના 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 16મા અધ્યાયમાં દાઉદનો રાજા તરીકે અભિષેક કરવામાં આવે છે. શાઉલ પછી ઈશ્વર દાઉદને રાજા તરીકે પસંદ કરે છે અને તેને રાજા તરીકે અભિષિક્ત કરવા સમુએલને બેથલેહેમ મોકલે છે. ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો હોવાથી શાઉલમાંના અશુદ્ધ આત્માને શાંત કરવા દાઉદને એના દરબારમાં વીણા વગાડવા બોલાવવામાં આવે છે. 16મા અધ્યાયમાં મિત્ર એક નવો વિષય રજૂ થાય છે. અહીં આપણને દાઉદને શાઉલ કરતાં તદ્દન વિરુદ્ધ ચરિત્ર ધરાવતો જોઈ શકીએ છીએ. દાઉદ ઈશ્વરનો માણસ છે અને શાઉલ શૈતાનનો માણસ છે. 15મા અધ્યાયમાં આપણે જોયું હતું કે ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો છે. ઈશ્વરે શાઉલને એક નહીં અનેક તકો આપી હતી એ જોવા કે શાઉલ ઈશ્વરને આધીન થાય છે કે નહીં, અને શાઉલે બતાવી આપ્યું કે ઈશ્વરને તે સંપૂર્ણ રીતે અનઆજ્ઞાંકિત હતો. રાજા તરીકે એ સફળ થઈ શક્યો હોત. મિત્ર, જરૂર સફળ થઈ શક્યો હોત, પરંતુ એણે એવું કર્યું નહીં. રાજવી તરીકે શાઉલના પરિણામો જોવા માટે ઈશ્વરને રાહ જોવાની જરૂર નહોતી. મિત્ર, ઈશ્વર તો અગાઉથી જ જાણતા હતા, પરંતુ શાઉલે એ જાણવાની જરૂર હતી, સમુએલે એ જાણવાની જરૂર હતી કારણ કે તે શાઉલને ચાહતો હતો, લોકોએ જાણવાની જરૂર હતી કારણ કે લોકોએ શાઉલને પસંદ કર્યો હતો. આજે મારે અને તમારે મિત્ર એ જાણવાની જરૂર છે કે શું ખરેખર આપણે ઈશ્વરના સંતાનો છીએ. આ કારણસર આપણી કસોટી અવશ્ય થવી જ જોઈએ અને થશે જ. હિબ્રુ લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં. મારી સાથે સાથે તમે જુઓ, જો નવો કરાર તમારી પાસે હોય તો 12મો અધ્યાય 6 કલમ ઈશ્વરનું વચન એ કહે છે કે મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ન કર અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા, કારણ કે પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે. યાકુબે લખેલો પત્ર છે બાઇબલમાં, હિબ્રુ લોકોને લખેલા પત્ર પછી તરત જ એના પહેલા અધ્યાયની 12મી કલમ જુઓ તો ત્યાં પણ લખવામાં આવ્યું છે, મિત્ર, જે માણસ કસોટીઓમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે, કારણ કસોટીઓમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે. ખેર મિત્ર, તમે મારી સાથે સાથે હવે સમુએલના પ્રથમ પુસ્તકમાં પાછા ફરો. 16મો અધ્યાય જુઓ, 1લી કલમ. અહીં લખ્યું છે, યહોવાએ સમુએલને કહ્યું કે શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારું રાજા નિર્માણ કરી રાખ્યો છે. શાઉલે સમુએલને પોતાના પક્ષનો કરી લીધો હતો. સમુએલ શાઉલને ચાહતો હતો અને ઈશ્વરે તેનો નકાર કર્યો, તેનાથી એને પારાવાર દુઃખ થયું. 2 અને 3 કલમમાં લખ્યું છે, સમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે, અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે. પછી તારે શું કરવું તે હું તને બતાવીશ, અને હું જેનું નામ તને કહું તેનો મારે સારું અભિષેક કરજે. સમુએલ યિશાઈની પાસે જતા ગભરાય છે, કારણ કે શાઉલ એનો વિરોધ થઈ જાય એવું સહેજ પણ એ ઈચ્છતો નથી. એ હવે વિહવળ બની ગયો છે. સમુએલ આખરે બેથલેહેમમાં યિશાઈના ઘેર જાય છે અને યિશાઈને તથા તેના દીકરાઓને બલિદાન માટે બોલાવે છે. 6 અને 7મી કલમ જુઓ, તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલીઆબને જોઈને તેણે કહ્યું, નક્કી યહોવાનો અભિષેક તેની સન્મુખ છે. પણ યહોવાએ સમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે, કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. આ વિભાગમાં આપણને શ્રેષ્ઠ આત્મિક સિદ્ધાંતો જોવા મળે છે. મિત્ર, સમુએલના પ્રથમ પુસ્તકના 15મા અધ્યાયની 22મી કલમ તમે જુઓ તો લખ્યું છે, ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનિયારપણો તથા યજ્ઞોથી તે થાય છે. શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા ઈશ્વરનું વચન માનવું સારું છે. આ સમુએલે પોતે જ કહ્યું છે મિત્ર. અને એટલે જ મિત્ર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતાનો છીએ કે નહીં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના આપણા પ્રેમ દ્વારા નક્કી થાય છે. આપણી સાક્ષીમાં આપણે ગમે તે કહેતા હોઈએ, પણ મુખ્ય મુદ્દો એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈએ છે કે નહીં. વિશ્વાસી જીવન એ તો એક નક્કર વાસ્તવિકતા છે મિત્ર. વિશ્વાસી જીવન જુદા જુદા મોહરા પહેરીને બનાવટ કરવાની વાત નથી. ઈશ્વર જ્યારે આપણી સામે જુએ છે ને મિત્ર, ત્યારે તે આપણી અંદર નજર કરે છે. અને ઈશ્વરની આંખો આપણા હૃદયને તપાસી શકે છે મિત્ર. ઈશ્વરની આંખો એક્સરે સમાન છે, એ આપણી આર પાર જોઈ શકે છે. સમુએલ આ સુંદર જુવાનને જોઈને એવું માને છે કે ઇઝરાયેલના હવે પછીના રાજા માટે કદાચ આ જ ઈશ્વરની પસંદગી હોવો જોઈએ. પરંતુ ઈશ્વર સમુએલને કહે છે કે બહારના દેખાવ તરફ જોઈશ નહીં, માણસનું એના બાહ્ય દેખાવ તરફથી મૂલ્ય આંકીશ નહીં, રાજા તરીકે વ્યક્તિની પસંદગી મને કરવા દે. ઈશ્વર હૃદય તરફ જુએ છે. તમારા બાઇબલમાં મિત્ર આ કલમ નીચે લીટી દોરી લેજો, સમુએલનું પહેલું પુસ્તક 16મો અધ્યાય 7મી કલમ, એનો જે ઉત્તરાર્ધ છે ને કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદય તરફ જુએ છે, એ વિધાન તરફ તમારી ધ્યાન હું ખાસ ખેંચવા માંગુ છું. અને એ વિધાનની નીચે તમારા બાઇબલમાં તમે લીટી દોરી લો. યાદ રાખો મિત્ર, ઈશ્વર મનુષ્યના હૃદય તરફ જુએ છે. યશાઈએ પોતાના એક પછી એક દીકરાને સમુએલ પાસેથી પસાર કર્યા. 10 અને 11 કલમો જુઓ. એ પ્રમાણે યશાઈએ પોતાના દીકરાઓમાંના 7ને સમુએલની આગળ થઈને ચલાવ્યા, અને સમુએલે યશાઈને કહ્યું કે તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી સમુએલે યશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે ને જુઓ તે ઘેટા ચારે છે. અને સમુએલે યશાઈને કહ્યું, માણસ મોકલીને તેને તીડી મંગાવ, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. ચોક્કસ દાઉદના પિતાએ પણ એના બીજા 7 દીકરાઓ છોડીને દાઉદની પસંદગી કરી ના હોત મિત્ર. દાઉદના પિતાએ પોતે, દાઉદ તો એક નાનકડો છોકરો હતો, કદાચ 16 વર્ષની ઉંમરનો, અને એ એક ભરવાડ હતો. મોટા ભાગનો એનો સમય ઘેટાઓ ચારવામાં અને ઘેટાઓને સાચવવામાં જતો હતો. એને ઘણી બધી ખબર પણ નહોતી. દાઉદના પિતાએ દાઉદને બલિદાન માટે પણ બોલાવ્યો નહોતો. અને સમુએલને જ્યારે ખબર પડી કે દાઉદ ઘેટા ચરાવવા ગયો હતો, ત્યારે તેણે દાઉદને બોલાવી મંગાવવાનો આદેશ આપ્યો. 12મી કલમ, તેણે માણસ મોકલીને તેને તીડી મંગાવ્યો. હવે તે છોકરો લાલ ચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. યહોવાએ કહ્યું કે ઉઠીને તેનો અભિષેક કર, કેમ કે એ જ તે છે. દાઉદના વાળ લાલ રંગના હતા મિત્ર, એ સુંદર પણ હતો, પરંતુ ઈશ્વરે તેની પસંદગી એ બધા કારણોસર કરી નહોતી. ઈશ્વર દાઉદના હૃદયને જાણતા હતા. દાઉદ ઈશ્વરને મનપસંદ હતો. દાઉદ વિશે જે તમે અને હું જાણતા નથી મિત્ર, એ ઈશ્વર જાણતા હતા. જો કે દાઉદ નિષ્ફળ ગયો, અને એમ છતાં દાઉદના હૃદયમાં ઈશ્વર પ્રત્યે એવો વિશ્વાસ હતો કે એ કદી જ નિષ્ફળ ગયો નહીં. એનો વિશ્વાસ, દાઉદ ઈશ્વરને પ્રેમ કરતો હતો અને ઈશ્વર ઉપર ભરોસો કરતો હતો. તે ઈશ્વર સાથે જીવવા માંગતો હતો. દાઉદ ઈશ્વરની સંગતમાં જીવતો હતો. તે ઈશ્વરના હૃદયની વ્યક્તિ હતો. હવે 13મી કલમ જુઓ. 13મી કલમ, ત્યારે સમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. પછી સમુએલ ઉઠીને રામામાં ગયો. સમુએલે દાઉદને રાજા તરીકે અભિષિક્ત કર્યો અને ઈશ્વરનો આત્મા તેના ઉપર આવ્યો. આ સમયે મિત્ર, ઈશ્વરનો આત્મા સાઉલ પાસેથી ખસી ગયો.
14-16 કલમો જુઓ તો લખ્યું છે, હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. શાઉલના દાસોએ તેને કહ્યું, હવે જો દેવ તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે અને દેવ તરફથી દુષ્ટ આત્મા તારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતાના હાથથી વગાડશે એટલે તું સારો થશે. હું માનું છું મિત્ર કે શેતાને શાઉલનો પૂરેપૂરો કબજો લઈ લીધો હતો. એના ચાકરોએ જોયું તો અશુદ્ધ આત્મા તેને પીડા આપતો હતો. 17-23 કલમો જોઈએ તો લખ્યું છે કે શાઉલે પોતાના દાસોને કહ્યું કે એક સારો બજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો. ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધા તથા લડવૈયો છે, તેમજ બોલે ચલવે શાણો તથા ફૂટડો છે ને યહોવા તેની સાથે છે. તેથી શાઉલે યિશાઈ પાસે ખેપિયા મોકલીને તેને કહેવડાવ્યું, તારો દીકરો દાઉદ જે ઘેટા ચારે છે તેને મારી પાસે મોકલ. ત્યારે યિશાઈએ રોટલી દ્રાક્ષારસની એક કુંડી તથા બકરાનું એક બચ્ચું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને સારું મોકલાવ્યા. દાઉદ શાઉલની પાસે આવ્યો ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતા તેના પર તેને ઘણી પ્રીતિ ઉપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો. અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલાવીને કહેવડાવ્યું કે કૃપા કરીને દાઉદને મારો હજુરિયો થવા દે, કેમ કે તેના પર મારી કૃપા દ્રષ્ટિ થઈ છે. અને દેવ તરફથી દુષ્ટ આત્મા શાઉલ ઉપર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. દાઉદ ઘણી બધી રીતે એક અસામાન્ય વ્યક્તિ હતો. મિત્ર, દાઉદને રાજાના દરબારમાં લાવવામાં આવે છે. ઈશ્વરે શાઉલનો ત્યાગ કર્યો છે અને રાજ દરબારમાં વીણા વગાડવા હવે દાઉદને લાવવામાં આવે છે. જોકે હજી જાહેર થયું નથી તો પણ મિત્ર, ઇઝરાયેલી પ્રજા ઉપર નવા રાજાની નિયુક્તિ થઈ ગઈ છે. ફરી મળીએ ત્યારે ઈશ્વરના પવિત્ર વચનોમાં આગળ વધીશું. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.
સાંભળ્યું ને મિત્રો, આધ્યાત્મિક વાનાઓની તૃપ્તિ એટલે જ સ્તવન કાર્યક્રમ. પવિત્ર પુસ્તક બાઇબલનો અભ્યાસ કરવા અમારો આ કાર્યક્રમ આપને સહાયરૂપ છે. જો આપ જીવંત ઈશ્વર વિશે અને બાઇબલ વિશે વધારે જાણવાની ઈચ્છા રાખો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે કાર્યક્રમ સ્તવન, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. અમારું ઇમેલ એડ્રેસ છે gujaratittb@radio882.com. gujaratittb@radio882.com. અમારો ટોલ ફ્રી નંબર છે 1800-233-2662. 1800-233-2662. સારું મિત્રો, આજ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ.